તારીખ 24/7/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સુગાનીજીના પત્રાંક 16 અને 17 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 16.
આત્મા તો આત્મા સે હી જાના જાતા હૈ, અનાત્મા થી નહીં, વિકલ્પ થી નહીં, શાસ્ત્ર થી નહીં, ઇન્દ્રિયો થી
નહીં.
ભગવાન આત્મા જ્ઞાન ઓર આનંદ સ્વરૂપે હોને સે વો જ્ઞાન ગુણ દ્વારા હી અનુભૂત હોને યોગ્ય હૈ. તથા આત્મા થી આત્મા જનાય છે એ અભેદ પ્રધાન પ્રશ્ન છે. હવે ભેદથી કહીએ તો જ્ઞાનથી ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપી હોવાથી માત્ર જ્ઞાન ગુણ દ્વારા એ અનુભવ આવ્યો છે. કેમ કે અનુભવ કરવાનો ગુણ જ્ઞાનમાં છે, વેદવાનો ગુણ જ્ઞાનમાં છે, માટે જ્ઞાન દ્વારા જ તે અનુભવ થવા યોગ્ય છે, બીજી કોઈ રીતે અનુભવ થવા યોગ્ય નથી. માટે જેને એનો સ્વાનુભવ કરવો હોય એને જ્ઞાનના સાધનથી અનુભવ કરવા બીજું કોઈ સાધન એમાં કામ આવે છે. જ્ઞાન સિવાય તો અમસ્થી બીજી કોઈ પ્રવૃત્તિ જીવ કરી શકે એવું પર પ્રવૃત્તિમાં, સંસારના કાર્યોમાં, મોક્ષ ના કાર્યમાં જ્ઞાન વગર તો કઈ ચાલે એવું નથી. અને એ મુખ્ય હોવા છતાં એ ગૌણ થઈ જાય છે, વિપર્યાસ ત્યાંથી શરૂ થાય છે, ત્યાંથી વિપર્યાસ શરૂ થઈ જાય છે. મુખ્ય ગુણ તો છદ્મ સંસ્કરણ, એક મુખ્ય કરશે એટલે બાકીનું બધું ગૌણ થઈ જશે. જે મુખ્ય કરવા યોગ્ય છે એ ગૌણ કરી ગૌણ કરી નાખે છે તો બસ વિપર્યાસ થઈ ગયો, વિપરીતતા ઊભી થઈ ગઈ. આત્મશાસ્ત્રોમાં તો એવું સ્પષ્ટ વિધાન છે. જ્ઞાનીઓ શું કરે છે કે સતત નિરંતરપણે જ્ઞાનને જ લઈ જાય છે. 7 વર્ષ નિર્ગ્રાધિકાર જ્ઞાન સદા વિંદતી, સતતમ જ્ઞાન સદા વિંદતી, એવું પદ છે. 7 વર્ષની અંદર એવા છે સતતપણે જ્ઞાનને વિંદે વિંદે કે અનુભવે છે. ત્રીજું, રાગ કે રસ દ્વારા વિતરાગ સ્વરૂપની પ્રાપ્તિ નથી. જેને રાગનો રસ કરે છે પછી શું બોલતો હોય શું બોલે એને વિતરાગ સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. કેમ કે રસ વિરુદ્ધતા છે, સ્વાદ વિરુદ્ધતા છે, અનુભવ વિરુદ્ધતા છે. રાગના રસનો અનુભવ છે એ અનુભવ વિરુદ્ધતા છે. તું ભગવાન સ્વરૂપ હો પરંતુ મુસે ભૂલ જાના હૈ, ભ્રમણા હૈ, બેભાન પહોંચાય છે. ભૂલી જાય છે કે ભગવાન સ્વરૂપ છે એનું જે બેભાન પણ છે તે જ મોટી ભ્રમણા છે અને ભૂલ છે. જ્ઞાન કે ક્ષેવ ક્ષમતા મહત્વ નહીં પરંતુ અનુભૂતિ કા મહત્વ હૈ. જ્ઞાનના ક્ષયોક્ષમનું મહત્વ નથી પણ અનુભવનું મહત્વ છે. ઉદાહરણનું મહત્વ નથી. કેટલા શાસ્ત્રો અર્થ વ્યાકરણ ફલાણું આવડે છે, સદા આવડે છે એનું કોઈ મહત્વ નથી, પણ અનુભૂતિનું મહત્વ છે. બાહ્ય દ્રષ્ટિ જીવોને ક્ષયોક્ષમનું મહત્વ આવે છે, અંતરદૃષ્ટિવાળાને અનુભૂતિનું મહત્વ આવે છે. અનુભૂતિ અને ક્ષયોક્ષમ વચ્ચેનો આંકડો ન સમજી શકે અને એનાથી બાહ્ય દ્રષ્ટિ હોય તો એ ક્ષયોક્ષમ વાળા પ્રત્યે આકર્ષિત થયા વિના નહીં. ત્યાગ વિરાગ ન હોય પણ જ્ઞાન તો છે ને એની પાસે, એમ સમજીને આકર્ષણ કરાય. ત્યાગ વિરાગ વધારે બહુમાન થઈ જાય છે, જ્ઞાન છે એટલું નહીં, વિરક્તિ પણ છે સાથે સાથે. અનુભવને તપાસવાનો પોતાનો અભિપ્રાય અને પરીક્ષા દ્રષ્ટિ અને ઓળખવાની યોગ્યતા ક્ષમતા આ બધું પ્રાપ્ત હોવું જોઈએ, તો જ ભૂલે નહીં. એ તો ભૂલા વગર ગુરુદેવના પાંચ વખત પંદરમો પત્ર છે. જૂન મહિનામાં લીધેલો છે, ચાર મહિનામાં આત્મા અહીંયા આપી રહ્યો છે. પત્ર પહેલે ભી આપકે મિલે થે, બહુ વચન છે. જો એક પત્ર હોત તો એમ લીધું હોત કે પત્ર પહેલે ભી આપકા મિલા થા, પણ એ ચાર મહિનાના ગાળામાં એકથી વધારે પત્રો એમને મળ્યા છે. એટલે એમ લખું છું કે પત્ર પહેલે ભી આપકે મિલે થે, મિત્ર આપકા પત્ર મિલા થા એમ ના બોલો, આપકે પત્ર મિલે છે. આ બહુ બધું છે. એક અબ ભી કલકત્તા મેં મિલા અને અત્યારે પાછો એ હમણાં મળ્યો. મેં કરીબ દો માસે કલકત્તા સે બહાર થા, પછી જવાબદારી નહીં દિયા જા સકા થા. બે મહિનાથી તો પોતે કલકત્તામાં નહોતા. क्या बताऊं, हृदय को पूर्णतया व्यक्त नहीं किया जा सकता है. मारा मन की भावनाओं से इन्हें हूँ पूरेपूरी व्यक्त कर सकता नहीं. यहाँ भी तीव्र भावना ये थी कि पूज्य गुरुदेव के विहार में अवश्य साथ हूँ. पूज्य गुरुदेव ना विहार में साथ जाने पर तीव्र भावना थी थी. कुछ दिनों अजमेर रहना हुआ, वहाँ से अमराला का प्रोग्राम भाई सौभाग्यमल दोषी भजन मंडली वालों के साथ जमाया था, परंतु वह भी पूर्ण नहीं हो सका. अजमेर में जो भजन मंडली आती थी भाई सौभाग्यमल जी आता था, एने साथ एमना परिचय थे. કવિ હતા અને જોડાવતા ભજન બનાવતા હતા. આપણે છે આમાં આરતીમાં છે ને સૌભાગ કરીને છેલ્લે સુપદ આવે છે, નામ સૌભાગ કરીને નામ આવે, એમના બનાવેલા છે બધા. એની સાથે પરિચય છે, એની સાથે આવવાનું નક્કી કર્યું હતું, પણ એ પણ પૂર્ણ ન થયું. માણસે ગયે પશ્ચાત 20-25 દિન શારીરિક અસ્વસ્થતા કે કારણ દેહ અધિક ભોગી છે. કલકત્તાથી નીકળ્યા પછી 20-25 દિવસ તો તબિયત બરાબર નીકળી. અબ મંગળવાનો કે તાર ટેલિફોન બહુ આને છે કે તેને એજન્સીનું કામ હતું, મિલવાળા સાથે જેના ધંધાનો સંબંધ હતો, કાપડની મિલવાળા. એના તાર ટેલિફોન બહુ આને છે. અત્યંત ખેદ કે પૂજ્ય પરોપકારી परमोपकारी गुरुदेव के दर्शन बिना ही कलकत्ता वापस लौटना पड़ा। अब इस हालत में उधर जल्दी आने का प्रोग्राम फिर हाल नजर नहीं आता है। अत्यारे कलकत्ता आया पछी एम देखाय छे के हाल तुरत तो हवे हूँ त्यां आवी शकुं એવું નજરમાં આવતું નથી, એવું દેખાતું નથી। વિચાર કરતા હમણાં તો તાત્કાલિક કઈ આવી શકાય એવું દેખાતું નથી। શેઠ વછરાજજી માલુમ હુઆ કે સોનગઢ ગયે હે પહોંચે હોંગે, વછરાજજી ને જે છે ને રતનલાલજી એમકે ત્યાં સોનગઢ ગયા છે, પહોંચી ગયા છે। પુણ્ય યોગ નહીં હૈ, वहाँ का संयोग नहीं है और अरुचिकर वातावरण का योग है जो अपूर्व कर्म से जातना पुण्य नहीं या त्यान संयोग नहीं अने जे आईनो अरुचिकर वातावरण से एनो संयोग है, एनो योग है। महान अफसोस है कि आपकी वारंवार की भावनाओं को, એટલે કે મુજે વહા બુલાને કો મેં ભલી ભાંતિ સમજ સકતા હું, મેરે ભી હૃદય વહા કે લીએ અબ આતુર હૈ, કાફી સમય ભી હો ગયા હૈ, એક રસ્તે ભી લગભગ તુજે ગુરુદેવ કી વ સ્વામગઢ કે વાતાવરણ કી સ્મૃતિયા વારંવાર ઉત્સાહ કો બઢાતી રહેતી હૈ, તો ત્યાંનું સ્મરણ છે ત્યાં આવવા માટેના મારા ઉત્સાહને વધારે છે। આ બધું મારા ખ્યાલમાં છે, તમારી ભાવના મને બોલાવવાની છે, હું પણ સારી રીતે એ ભાવનાને સમજુ છું, મારા હૃદયમાં પણ એની ઘણી આતુરતા છે, વખત પણ ઘણો થઈ ગયો ત્યાં એવા વરસ થઈ ગયું, અને ગુરુદેવની અને સ્વામીની સ્મૃતિ છે એ પણ ત્યાં આવવા માટેના પરિણામમાં તીવ્રતા લાવે છે। પાપ બંધ ઢીલે પડતે હૈ, આ બધા પુણ્યના પરિણામ છે, એટલે પાપ બંધ ઢીલા પડે છે, પુણ્ય બંધ વૃદ્ધિ પાતે હે, એ પણ ખ્યાલ છે કે પુણ્ય બંધ વધતા જાય છે, પાપ બંધ ઘટતા જાય છે। વિવેક મેં હૈ બરાબર ખ્યાલમાં છે, વિવેકમાં છે એટલે કાંઈ વિવેક ચૂક્યો નથી, પણ એ સબ છે ક્યાં, પણ એનાથી શું પાપ બંધ ઢીલા પડે અને પુણ્ય બંધ વધે તો એ શું છે? ગુરુદેવ તો કોઈ ત્રીજી વાત સમજાવે છે એમ કરીને પછી કોઈ વિષય પોતે આવે છે, પણ એ સબસે ક્યાં, એનાથી શું, તેથી શું ફાયદો એમ કહેવાય છે, એનાથી શું લાભ? ઓહો ગુરુદેવ, આપને તો એ દોનો સે નિરાલી વૃત્તિ દેખાદી હૈ, પુણ્ય પાપથી ભિન્ન એવી જે શુદ્ધ વૃત્તિ છે એવી વૃત્તિ આપણને દેખાડી દીધી છે, આમાં છે પોતાના પુરુષાર્થ છે, પણ જો કે ગુરુદેવ માથે નાખે છે આ એમને શૈલી છે, પોતાના પરિણામનો ઉપકાર ગુરુદેવનો ગાય હર વખતે હર પત્રમાં એવી વાત એક પ્રકાર લીધી છે, સહેજ જ એવું હોય
માતાજી એમ જ,
પણ હા એમ શું નથી, એ તો હકીકત છે કે જે નિમિત્ત નિમિત્તિક સંબંધ એ થયો પછી આ પરિસ્થિતિ બદલાઈ છે આત્માની, એને કેમ ભૂલે?
ગૌરંગ બારી હા ગોવરંદ કાળમાંથી પ્રકાશમાં આવ્યો એ કેવી રીતે
અને સર્વાર્થ સિદ્ધિ જેને કહેવાય, આ સૌથી પુણ્યનું ઊંચામાં ઊંચું સર્વાર્થ સિદ્ધિનું વિમાન છે, અને એક બાજુ જો જ્ઞાની પુરુષથી બોધ પ્રાપ્તિ થાય તો એ જીવને સર્વાર્થ સિદ્ધિ થઈ, સર્વાર્થ સિદ્ધિમાં શું થયું કે જે સર્વાર્થ સિદ્ધિનું જે વિમાન છે ને એના કરતાં વધારે વિમાન છે, કે ચારે ગતિના દુઃખ ગયા અને સાદે અનંત સુખની પ્રાપ્તિ થઈ જશે, આ સર્વાર્થ સિદ્ધિ થઈ ગઈ, આથી બધું કાંઈ આવે છે, આગળની વાત રહેતી નથી ફળ મેળવવાની, આથી મોટું ફળ કોઈ છે માટે સર્વાર્થ સિદ્ધિ એને કહેવામાં આવે છે। અમૃતચંદ્રાચાર્ય કળશમાં સ્વરૂપમાં સર્વાર્થ સિદ્ધિ દયાની ભક્તિ એમ કરીને આવે, નાની ઇચ્છીમાં નશ્ય પરિગ્રહે એમ બીજું પદ્યું છે, સર્વાર્થ સિદ્ધિ કયા વિધત્તે નાની ઇચ્છીમાં નશ્ય પરિગ્રહે, જ્યારે એના સર્વ અર્થ સિદ્ધ થયા તો હવે જ્ઞાની બીજાનો આગ્રહ શું કરવા કરે, બીજા રંગ્રહ માં શું લીધું તમને ખબર છે? આ પુણના ફળ ને સ્વરૂપ ચિંતવન ને પૂજા ભક્તિ ને શાસ્ત્ર સ્વાધ્યાય નો વિકલ્પ ને આ બધું શું કરવા સંગ્રહ કરે? શુભ ભાવ એવા બધા વિચારો નો વિકલ્પ નો સંગ્રહ શું કરવા કરે? અનુભવ મળી ગયો એ વિકલ્પ નો સંગ્રહ કરે શું કરવા? એ તો કચરો છે. જયારે સોનું મળે તો કચરો કોણ સંગ્રહે? તો ગુરુદેવ આપને તો ઇન દોનો સે નિરાલી દ્રષ્ટિ દિખા દી હૈ, જો કે ઇનકે હોતે હુએ ભી વિચલિત
નહીં હોતે.
અને એ નિરાલી દ્રષ્ટિ એ પુણ્ય પાપના પ્રસંગો હોવા છતાં પણ વિચલિત થતી નથી. ખૂંટે કે સહારે છે દીદી નહીં, ધ્રુવ ખૂંટો મળી ગયો છે એને, એનો આધાર લીધો છે, સારો એટલે આધાર લીધો છે, હવે ડગતી નથી, ત્યાંથી ખસતી નથી. ઉસે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ કા પ્રતિબંધ નહીં હૈ. મારી જે શુદ્ધાત્મ વૃત્તિ રૂપ પરિણતિ છે એને દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવનો પ્રતિબંધ નથી. સોનગઢમાં હો કે કલકત્તામાં હો, એથી મારી પરિણતિને ફેર પડતો નથી. પરિણતિનો ફેર તો પીડ્યો નથી, પણ પરિણતિ કઈ જમાવી છે એમને? ગજબ જમાવી છે. આઠ નવ પછી આ દસમી સાલ છે ને, સોળમી સાલમાં આવ્યા છે, આથી છ વર્ષ. ચોપનમી સાલમાં ઓગણસાઠમાં આવ્યા છે, પહેલો પરિચય મેં તો ઓગણસાઠમાં જોયો છે. કઈ પરિણતિ જમાવી છે એટલે એમ કે છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો કોઈ પ્રતિબંધ નથી, ઉલટાની પરિણતિ જમાવી છે. સત્સંગ ગુરુદેવનો હોય અને પરિણતિમાં આગળ વધે એ તો નવી છે, પણ સંયોગ ન રહ્યો ને વિયોગમાં આગળ દીધા. કેમ કે સંયોગ થી પ્રીતિ વધે ને વિયોગ થી પ્રીતિ ઘટે એ સાચી પ્રીતિનું સ્વરૂપ જ નથી. સંયોગ કરતા વિયોગમાં પ્રીત ડબલ થાય, અને પછી સંયોગ થાય તો એથી ડબલ થાય. આ એનો સ્વરૂપ છે, આ એનો સ્વભાવ છે. એમ ગુરુદેવ નો વિયોગ છે તો પુરુષાર્થ ઓર ઉપાય છે કે મને અહીંયા સત્સંગ નથી, મારે તો વધારે પુરુષાર્થ કરવાને ગુરુ છે, એવા મૂળમાં આવી જાય છે. એની શેપી પકડી દે કે બીજાને તો સત્સંગ છે ગુરુદેવનો, મારે તો સત્સંગ નથી, મારે તો બહુ જ પુરુષાર્થ કરવાને ગુરુ છે, મારે તો તીવ્ર પુરુષાર્થમાં રહેવાની જરૂર છે.
મોટી ઉંમર થઈ જાય ને, મોટી ઉંમર થઈ જાય 50 થી ઉપર, એને પણ એવું જ વિચારવું જોઈએ.
વાસ્તવ ખરેખર તો મોટી ઉંમર કે નાની ઉંમર, આ કાળમાં આયુષ્ય અનિશ્ચિત છે. અડધી રાત્રે તબિયત બગડે છે, બગડે છે, પરમાણુ કઈ શરમ રાખે છે કે ભાઈ આ ઘેરા તો ઊંઘે છે અને હેરાન ન થવા દેવો, બંને ક્યારે ગડબડ થાય છે. એટલે જો આયુષ્યની અનિશ્ચિતતા છે તો કોઈ પણ ઉંમર એ મોટી ઉંમર છે. કેમ કે શ્રેષ્ઠકાળને ખબર નથી જીવને, જો શ્રેષ્ઠકાળને ખબર નથી કે બાકી કાળ કેટલો છે તો કોઈ પણ ઉંમર એને તો એમ જ લાગે કે મારે મોડું થઈ ગયું. આ વાત ગળથુથી માં આવવી જોઈએ, સુધી કેટલી રહી આવવી જોઈએ. પેલું પીકું નાખે ને એની અંદર જે ઉતરે ઓદરીમાં, એના બદલે તત્વ જ્ઞાન ઉતરવું જોઈએ. સીધો છે, મીઠો છે, એથી મારું ન થવું જોઈએ એવું લાગે. ગમે ત્યારે જયારે સુધે ત્યારે કહે છે કે પરિણતિ મેં તો દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવનો પ્રતિબંધ નથી, જો સ્પષ્ટ કર્યું છે તો મારી પરિણતિને દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવનો પ્રતિબંધ અત્યારે પણ મળતો એટલે કે ગુરુદેવ નો વિરોધ નથી, સાવતો એમ નથી, એ એક પરિણામ છે ને. આ પણ એક સાથે સાથે પરિણામ છે ને. બે પોતપોતાને બરાબર કામ કરે છે, યથાસ્થાને કામ કરે છે. પૂજ્ય ગુરુદેવ કહેતે હૈ કે જો કુછ લાભ હૈ સો તો યે વૃત્તિ હી હૈ. આ જે નિરાળી વૃત્તિ છે ને એ લાભ છે. સંગઢ આવવું એ લાભ છે ખરેખર નથી. ગુરુદેવ તો કહેતે હૈ કે જો કુછ લાભ હૈ સો તો યે વૃત્તિ હી હૈ, જો અનંત સુખો કે પિંડ કે સાથ રહેતી હૈ. એ વૃત્તિ તો અનંત સુખ ના પિંડ સાથે છે, દ્રષ્ટિ છે ને. જેની દ્રષ્ટિ અનંત સુખ ના પિંડ ઉપર છે તે જ્ઞાની છે. આ જ્ઞાની ને ઓળખવાનું આપણે જે પ્રકરણ ચાલ્યું હતું ને, આ એક બહુ મહત્વનું બધું આપણે પૂછ્યું છે, વિચાર્યું હતું. જ્ઞાની ને ક્યાંથી ઓળખવા, કે જેની દ્રષ્ટિ કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં અનંત સુખ ના પિંડ ઉપર જાય છે, રહે છે, એ જ્ઞાની છે. એ જ્ઞાની નું જ્ઞાની બને છે. બાકી બધી સહકારી વાતો છે, મૂળ ચીજ આ છે. જબ વૃત્તિ અનંત સુખો કે પિંડ કે સાથ રહેતી હૈ ફિર ચિંતા કહે કે, પછી મને છે ને ચિંતા હોય કે, કોઈ ચિંતા નથી. હવે આપણે પાછળ એમાં એક મુદ્દો વિચાર્યો હતો, એ મુદ્દાનું અહીંયા સમાધાન થાય છે. કે જીવને એમ ચિંતા થાય છે કે મારું કાર્ય મેં કર્યું નહીં, મારું કાર્ય મેં કર્યું નહીં, હજી આટલા વખત વ્યાગ્યા વાંચતા ને સાંભળતા ને વિચાર કરતા, પણ મારું કામ હજી મેં નહીં કર્યું. એ અસમાધાન ક્યારે મટે? કે વૃત્તિ અનંત સુખો ના પિંડ ની સાથે આવે એટલે એ વાત પૂરી થઈ ગઈ છે. પછી કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળમાં એને ચિંતા નહીં. મારા અનંત સુખ થી ભરપૂર છું અને મારા બાળ ની કોઈ ચીજ મારા સાથે મારે કોઈ અંશે લેવા દેવા નથી. જે સંયોગો ની ચિંતા ઉપાધિ અને જેને લઈને સંસાર છે એનો શ્રદ્ધા એ દ્રષ્ટિએ 9 કોટીએ ત્યાગ થઈ જાય છે. કેટલો? 9 કોટીએ ત્યાગ થઈ જાય છે. કરવું કરાવવું અનુમોદવું મનથી વચનથી ને આયાથી 3 × 3 9 પ્રકારે કલાક થઈ ગઈ. આમ છે
જ્યાં સુધી આ વાત ને જ્યાં સુધી આ સ્થિતિ ન આવે ત્યાં સુધી ઓલા પુણ્ય પાપ પરિણામ નું અનુમોદન લઈ જાય છે.
અભિપ્રાય બદલ મોકલી એટલા માટે જ્ઞાની ને પરિગ્રહ નથી, એટલા માટે જ્ઞાની ને બંધ નથી એમ કહેવાનું કારણ એ છે કે 9 કોટી એમ ત્યાગ થઈ ગયો છે. આત્માને શ્રદ્ધામાં એવી રીતે ગ્રહણ કર્યો કેમ કે પૂરી પૂરી શક્તિથી ગુણ પૂરેપૂરો પ્રજ્ઞાને કામ કરી ગયો કે હવે એને ગ્રહણ કરવા માટે જગ્યા જ ન રહી. બીજું કઈ ગ્રહણ કરવા માટે માટે જ્ઞાનીને કોઈ પરિગ્રહ નથી. પૂર્વ કર્મ ને આ બધું દેખાય તો છે, સંયોગોની વચમાં ગ્રહણ ત્યાગ કરતો દેખાય તો છે, તો શું બધું પૂર્વ કર્મ ની પ્રવૃત્તિ છે. જ્ઞાની એમાં નથી, એને સર્વથા ત્યાગ વર્તે છે. રાજમંદિર બહુ જોર છે, કોઈ નહીં છે એને ત્યાગ નથી એમ ના કહી શકાય. કોઈ નહીં છે એમ કીધો નહીં તો કોઈ નહીં થી કહી શકાય, પણ કે નહીં કોઈ નહીં થી ન કહેવું તમારે ભાષા લીધી છે. શરૂ કરતા એ પ્રારંભ બહુ છે અધ્યાત્મનો. છે દ્રષ્ટાંત બહુ સરસ હતું છે વિષ્ણુ કે વૈદ છે ઝેર થાય છે તો મરતો તો નથી પણ ગુણ થાય છે ઝેર માંથી બનાવેલી દવા સામલ માંથી બને છે અંગ્રેજી દવા અત્યારે તો અસરના ઝેર માંથી બને છે પોઈઝનસ પ્રિપેરેશન હોય છે પણ આયુર્વેદમાં પણ એ પદ્ધતિ છે સમલમાંથી સમલ એટલે ઝેર દવા બનાવવામાં આવે છે જો સામાન્ય માણસ સીધું ઝેર ખાય તો મરે પણ વૈદ છે એ ઝેરને કેળવીને જે રીતે ઔષધમાં ઉપયોગ કરાવે તો મરતો બચે મરે નહીં પણ મરતો બચે આ પ્રકાર જ્ઞાનીઓ પૂર્વકર્મના ઉદયમાં કે જે પૂર્વકર્મના ઉદયમાં ભોગ સામગ્રી છે એનાથી ભાવમરણ અને બંધન બીજો દૂર કરે છે જ્ઞાની એ જ ઉદયને વેદતા નિર્દરા કરે છે અને જીવે છે બસ સર્વથા શબ્દ વાક્ય છે ને સર્વથા ઉપર અર્થ કર્યો છે જ્ઞાની સર્વથા બંધાતો નથી એટલે કોઈ નથી બંધાતો નથી એમ એનો અર્થ કર્યો
નિશાન
જો તો સ્વયં સ્વભાવ છે એની ચિંતા રહી, એની જે પરિણતિ છે એ તો સ્વભાવથી ચિંતા રહી છે. નિશ્ચિત વૃત્તિ મેં ચિંતિત વૃત્તિ કા તો અત્યંત અભાવ હૈ. પદાર્થને જ્ઞાનમાં જુદો જોવામાં આવે કે આ લાકડું છે તે જ્ઞાન નથી, લાકડાને જોનાર જ્ઞાન છે. એમ રાગ છે તે જ્ઞાન નથી, રાગને જોનાર જ્ઞાન છે. વિજ્ઞાન વિશે સ્પષ્ટ નિશ્ચિત વૃત્તિને ચિંતિત વૃત્તિ તો બતા તો અત્યંત ભાવ છે. હે ભગવાન, ગુરુદેવ ને કહે છે, હે ભગવાન, આપકી વાણી મસ્તિષ્ક મેં નીતિ ઘૂમતી રહે યહી ભાવના હૈ. ગુરુદેવ ને ખબર નહોતી કે આ કેટલી ભક્તિ કરે છે. હે ભગવાન, તમારી વાણી મારા માથામાં આ વાણી ઘૂમતી રહે એ જ ઘૂમે એ ભાવના છે. હજી લોકોને છે છેલ્લે છેલ્લે તત્વનો વિષય લઈ લીધો અને પોતાની દશાને પણ સ્પષ્ટ કરી છે. પછી નીચી ચાર ગુરુદેવના વચન નંબર છે. આત્મ માર્ગ તો અંતર પ્રયત્ન સે પ્રાપ્ત હોતા હૈ, બાહ્ય પ્રયત્નથી કોઈ આત્માનો માર્ગ પ્રાપ્ત નથી થતો. એટલે પ્રયત્ન કરનારે એટલો જોવું રહે છે અથવા તપાસવું રહે છે કે મારો અંતર પ્રયત્ન છે કે મારો બહિર પ્રયત્ન છે, બાહ્ય પ્રયત્ન છે. બાહ્ય પ્રયત્નના કોઈ પણ પ્રકાર આત્માનો માર્ગ પામવા માટે કામમાં નથી આવતા. એની દિશા ઓળખી છે. વિકલ્પ ગમે તેટલા કરે પણ એ વિકલ્પ વધશે. વિકલ્પ કાળે પણ વિકલ્પ શાંત થાય એવું લક્ષ્ય હોય તો વિકલ્પ મટે, પણ એ લક્ષ્ય જ ન હોય તો વિકલ્પ કરીને વિકલ્પ વધારશે, વિકલ્પ ઘટાડીને પછી ભલે તત્વજ્ઞાન સંબંધીના વિકલ્પો હોય તો પણ અંતર પ્રયત્ન હોવો જોઈએ. ભગવાન આત્મા તો મહિમાવંત પદાર્થ હૈ, અજાયબ ઘર હૈ, ઉસકે પ્રતિ કુતૂહલ તો કર. વચના પર પ્રવચન કરતા પહેલા બોલ્યા છે ગુરુદેવસિંહ, ભગવાન આત્મા તો મહિમાવંત પદાર્થ છે. તો મહિમાવંત પદાર્થ છે કેવો છે? અજાયબ ઘર છે. વીજળી ઘર ને રમકડા ના ઘર ને અરીસા ઘર ને ફલાણું ઘર ને બધા માછલી ઘર ને નામ આપે છે. આ એક નવો શબ્દ જ્ઞાનીઓને તો એને જે સંયોજન એ સ્વતંત્ર છે. ભાષા ને શબ્દો નું સંયોજન એમનું
સ્વતંત્ર
હોય છે. અજાયબ ઘર છે, આત્મા એક અજાયબીઓનું ઘર છે. એક એક ગુણને જોવે તો આશ્ચર્યમાં પડી જાય. જેમ કે આત્મા માન ઉત્તમ ક્ષમા નામનો ગુણ છે, ધર્મ છે. દસ ધર્મ ઉત્તમ ક્ષમા આવશે ને, ઉત્તમ ક્ષમા ઉત્તમ માર્ગ ઉત્તમ માર્ગ કરે પહેલો દિવસ. ઉત્તમ ક્ષમા એટલે કઈ? કે લૌકિકમાં કોઈ પોતાને ગાળો આપે, અપમાન કરે, માર મારે તો પણ એના પ્રત્યે ક્રોધ નહીં કરતા, ક્ષમા ભાવ રાખે કે ભાઈ તમારા જીવને પણ આવા પરિણામ ન હો, તમારા જીવને પણ આવા પરિણામ ન હો, તમે આવા પરિણામથી દુઃખી થાવ છો તે તમે દુઃખી ન થાવ, પણ તમે સુખી એવા સુંદર પરિણામ જેને ગણાય, જેમાં બે મત નથી એમ લાગે લોકમાતા, એને પણ દોષિત પરિણામ કહેનારો ઉત્તમ ક્ષમા નામનો ધર્મ છે. એ ક્ષમાને પણ દોષ ભાવ છે એમ કહેનારો ઉત્તમ ક્ષમા નામનો ધર્મ છે. એ કેવો આશ્ચર્યકારી હશે જો આને દોષમાં ખતમે તો ગુણ કેવો આશ્ચર્યકારી હશે. એનું કુતુહલ તો આ તો કેવો હશે, ગુણ હશે કેવો. જે ક્ષમાને દોષ કહે છે, જેને લોકો જગત આખું ગુણ કહે, આખો ક્રિશ્ચિયન સંપ્રદાય એના ઉપર ઉભો. ઈસુ ખ્રિસ્તને જયારે ખીલા ફપકાર્યા આવે છે ને ક્રોસ ઉપર, ત્યારે ફક્ત એવી રીતે બોલ્યા કે તમને ઈશ્વર સદબુદ્ધિ આપે, ગોડ તમને વ્યવહાર ક્ષમા જ્યાં દોષ ગણાય છે ત્યાં ઉત્તમ ક્ષમા કેવો ગુણ છે, કેવો આશ્ચર્યકારી ગુણ છે એને કીધું હતું. તો એક એક ગુણ આવા પીડ્યા છે, એવા અનુસાર ગુણ પીડ્યા છે, એટલે એને એના અનુભવને ચિંતામણી રત્ન કીધું છે. જેમ ચિંતામણી રત્ન હાથમાં આવ્યા પછી કોઈ ઉકળાનો ઉધરો કરતા, એમ અનુભવ રત્ન ચૈતન્ય ચિંતામણી અનુભવ રત્ન હાથમાં આવ્યા પછી કોઈ શુભ વિકલ્પ નો સંગ્રહ કરવાની જરૂર પડતી શુભ નો તો પ્રશ્ન જ નથી, શુભ વિકલ્પ નો પણ સંગ્રહ કરવાની જરૂર નથી પડતી કે પૂણી બાંધીએ અને એના ફળ ભોગવીએ અને એ વાત કાંઈ રહેતી નથી. ઉદગળ ને ઉકળામાં નાખે છે એમ આવે છે. સમય સાધના 50-55 ગાથા, 6 ગાથા આવે છે, 29 બોલ આવે છે, બધા પૂર્વના પરિણામ છે. માટે અનુભૂતિ થી ભિન્ન છે, આત્માથી ભિન્ન ના લીધું, અનુભૂતિ થી ભિન્ન લીધું છે. અનુભવ પ્રધાન શાસ્ત્ર છે ને, તો બધાને પૂર્વના પરિણામ નહીં ખાય. પછી બુદ્ધે કહેતા હતા, નાણુભાઈ છે 29 બોલ નો ઉકોડો કહેતા હતા. 29 ગુણ નો ઉકળો છે આચાર્ય મહારાજે જે વાત કરી છે, 29 ગુણ નો ઉકળો કરી આખું જીવન. ઉકળા સામે કોઈ જોવે નહીં, જોવે ખરા, પણ ઉકળામાંથી જે વીણતા હોય તે કોઈને સામે જોવે ખરા, પણ એવી અપેક્ષા વાળી ભિક્ષુક વૃત્તિ હોય વર્તમાન અંશ સ્વતંત્ર જિસકો સ્વીકૃત હો ઉસે હિ દ્રવ્ય કી સ્વતંત્રતા કે શ્રદ્ધા હો સકતી હૈ. આ પર્યાયની સ્વતંત્રતા લીધી વર્તમાન એટલે જેને વર્તમાન પર્યાયની સ્વતંત્રતાનો સ્વીકાર થાય તે જ દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર કરી શકે. જેને અંશ સ્વીકાર્ય નથી તેને અંશે સ્વીકાર્ય બની શકે
નહીં.
આ સિદ્ધાંત પૂરું કાઢે છે. જેટલી જોરથી વિકલ્પ આવ્યો છે મારા ભાષામાં આવી રહ્યા છે. એક અંશ નું જેને સ્વતંત્રતા નો સ્વીકાર નથી અને દ્રવ્ય સ્વતંત્રતાની શ્રદ્ધા હોય સ્વીકારી જ નથી. સમાધાન જ ન આવે. જો આત્મદ્રય શુદ્ધ સિદ્ધ સમાન સ્વભાવ ત્રિકાળ છે તો પછી સંસાર થયો કે એનું સમાધાન ક્યાંથી લાવશો? પણ સમાધાન જ નહીં આવે, કોઈ રીતે ના આવી શકે. શ્રદ્ધા થયા પછી પુરુષાર્થ શરૂ થયો અને સ્વભાવમાં અનંત પુરુષાર્થની શક્તિ ભરી છે. પછી ચારિત્રમાં ક્રમ શું કરવા પડે? વધુ વધુ 15 ભવ કરવા પડે. એક ભવ છે, એક ભવે શા માટે મોક્ષ નહીં? અરે એક અંતર્મૂર્તિમાં શા માટે મોક્ષ નહીં? ચાલો ક્રમ પડે તો અંતર્મૂર્તમાં લઈએ. ભવ ભવાન ક્રમ કરવા પડે, દ્રષ્ટિ ક્રમ ભવ શું કરવા કરે? એનો ત્યાં પુરુષાર્થ નબળો છે. પ્રધાનનું એવી રીત છે કે રુચિને એવી રીત છે, એને ક્યાં રુચિની ખામી છે? કોઈ તદ ભવે જાય, કોઈ ત્રણ ભવે જાય, સમાધાન કેટલું થશે? એક પર્યાય ની સ્વતંત્રતા. જે ચરમ શરીર છે ભરત અંતર્મૂર્તમાં એની દિશા શરીરજી 1000 વર્ષ તપ કરે છે. મારે તો હા જીવતો રહીએ ને એટલું તો બાહુબળ હતું. નામ એમનું બાહુબળ એટલા માટે હતું, બાહુબલી એની મુઠ્ઠી વાગે એટલે હામાના પ્રાણ જ જાય, બીજું કઈ થાય. એક મુઠ્ઠી જ ખલાસ થાય, એક જેટલો મારે. ત્યાર સુધી આત્મા પડી મૂકે એટલે ખ્યાલ આવી ગયો આ નહીં રે, મારે મૂઠી માગશે તો હવે કોઈ રહેવાનો કરી દીધો. 1000 વર્ષ લાગ્યા એવા પ્રસંગે વૈરાગ આવ્યો છે, એવા પ્રસંગે મુનિ પણ આવી ગયું અને છતાં 1000 વર્ષ લાગે. શું કરવા? પણ ચરમ શરીરે ક્ષાયિક દ્રષ્ટિ એને શું કરવા? પર્યાયની સ્વતંત્રતા સ્વીકારે છૂટ પડશે, એનો કોઈ બીજો સમાધાનનો ઉપાય જ નથી. કોઈ જિજ્ઞાસ મળે એવું નથી. શું કારણ છે? કોઈ કારણ પર્યાય સમય સમયની સ્વતંત્ર સત છે અને અહેતુ છે. સત છે અહેતુ છે અને હેતુ હેતુ હોય. જો સત હોય તો તે અહેતુ કરે હોય. બહુ જોરથી સિદ્ધાંત આત્મવિસ્મૃતિ ઓર દ્રષ્ટિ કરતે આત્મ પ્રાપ્તિ. દ્રષ્ટિ કરતા એ વખતે અનુભવ થાય છે, પ્રાપ્તિ એટલે અનુભવ છે. દ્રષ્ટિ કરે ને અનુભવ ન થાય બનતો નથી. અવિનામ આવે છે, દ્રષ્ટિની સાથે અનુભવ છે તે
અવિનામ આવે. પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવાનો જય હો જય.